તારીખ 4/10/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 6 અને 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4
પેટા નિર્ણયો પણ બરાબર યથાર્થ હોય છે, અથવા સમ્યક દર્શન પહેલાની વિચારણામાં પણ યથાર્થતા આવવાનું મુખ્ય કારણ પાયાનું કારણ આ છે. જ્ઞાન તો સમ્યક નથી, સ્વભાવ તરફ સ્વભાવને ઓળખ્યા વગર જોર ક્યાંથી થશે? ઓળખવાનું ક્યારે કરશે? કે એને પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય બાંધ્યું છે તો પોતાનું સ્વરૂપ પૂર્ણ શુદ્ધ છે એ ઓળખવાનો પ્રસંગ આવશે. પણ કરવાનું છે કે આ એક જે સૂત્ર છે એ અનુભવ પૂર્ણ છે, કે પહેલા આમ થાય પછી આમ થાય, આમ ન થાય ને પહેલા બીજા પગથિયેથી કોઈને શરૂ થાય એવું નથી બનતું. પહેલું પગથિયું હોય જ નહીં અને બીજું પગથિયું સીધું કોઈ જણે ચણતરમાં, પહેલું પગથિયું નીચે નથી, આમાં એવું નથી બનતું. એટલે અહીંયા એક શબ્દનો એ પ્રયોગ છે કે વાસ્તવિક શરૂઆત, આ એક શરૂઆતની વાસ્તવિકતા છે. અને આ રીતે શરૂઆત ન થાય અને બીજી કોઈ પણ રીતે શરૂઆત થાય તો એમાં વાસ્તવિક નથી પણ પોતાની મતિ કલ્પના છે કે મારે આમ કરવું છે, હું આમ કરવા માંગુ છું, મારો આશય બરાબર છે, મારો મારી ભાવના બરાબર છે. દ્રવલિંગી મુનિના વિષયમાં વિચારવામાં આવે છે કે જો એની આશયને ભાવનામાં મલિનતા હોય તો નવમી ગ્રેવક પર્યંતના એના કષાયની મંદતાના પરિણામ ન થાય. જે શુકલ્યશાના પરિણામ થયા અને નવમી ગ્રેવકે ગયો એને પોતાનું કલ્યાણ નહોતું કરવું અને આડંબર કર્યો તો મુનિ દશાનો દીક્ષા લીધી હતી લોકોને દેખાડવા કે માન મેળવવા કે બીજા કોઈ કારણે, એ વાત માનવા જ સોળ સ્વર્ગની ઉપરનું છે. એની ભાવનામાં મલિનતા નથી હોતી, માયાચાર નથી હોતો, કાંઈ નથી, છતાં પણ ભૂલ રહીએ છીએ. ત્યારે એક વિચાર માંગે છે કે એનો પ્રારંભ જ બીજી રીતે થયો છે, પાયો નથી એની પાસે, ભૂલમાં જે પાયો હોવો જોઈએ તે પાયો નથી. અથવા બીજી રીતે વિચારીએ, આપણે મોક્ષનો વિષય લઈએ, એક શ્રીમદજી આત્મસિદ્ધિમાં એ વાત કરી કે વિચારણા હોય ત્યાં આત્મજ્ઞાન પ્રગટે છે, ત્યાં પ્રગટે વિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. સુવિચારણા માનીને નિર્વાણ પદ સુધીનું અનુસંધાન કેવી રીતે છે? કે જો મોક્ષની ભૂમિકામાં શું વિચારણા હોય તો આત્મજ્ઞાન નહીં ના એટલે આત્મજ્ઞાન પ્રગટે, આત્મજ્ઞાન પ્રગટે તો એનો દર્શન મોહ અને ચારિત્ર મોહ ક્રમે કરીને ક્ષય થાય અને નિર્વાણ પદને અવશ્ય પામે. એ શું વિચારણા રહે ને એમાં વિચારણામાં ફરક ન પડે, ક્યાં ફેર ન પડે, ક્યાં ભૂલે નહીં, એની કોઈ દીવાદાંડી છે કે હા એ વસ્તુ પણ પ્રસિદ્ધ થયેલી છે અનુભવી મહાત્માઓના શ્રી મુખેથી. એમ પણ છે જે આત્માને પૂર્ણતાના ધ્યેય શરૂઆત થાય એ નહીં ભૂલે, ક્યાંય નહીં ભૂલે, ક્યાંય વિપર્યાસમાં નહીં આવે. નહીતર એક અવળો ને એક અવળો હારે રહેશે, અવળો છે એ અનાદિનો હોવાથી એની જીત થશે, અવળું નિષ્ફળ જશે. અને પ્રાય આમ જ બે છે, અનંતકાળમાં જ્યારે જ્યારે દેવ સાચા દેવગુરુ શાસ્ત્ર નજીક આવ્યો છે, તીર્થંકરની નજીક આવ્યો છે, સતૃષ્ણની નજીક આવ્યો છે, શાસ્ત્રની નજીક આવ્યો છે, ત્યારે આ જ બે કે એની શરૂઆત બરાબર વાસ્તવિક નથી. એટલે અવળોને સવળો સાથે રાખ્યો છે, અવળોને સવળો સાથે રાખ્યો હોવાથી સવળો સફળ થતો નથી, અવળાનું જોર બનતો નથી. ભલે એક નીતિ છે, પણ બહુ બહુ વિચારણા આ વિષય ઉપર માગે એવી યાદી છે. શરૂઆત વાસ્તવિક શરૂઆતની વાત ચાલી છે અને એની ગંભીરતા એટલી છે કે બધું ચણતર અહીંથી શરૂ થાય છે. આ ન હોય તો રીતે ચણતર એનું બરાબર હોતું નથી. ભલે ઉપર ઉપરથી ક્યાંક ઠીક દેખાતું હોય, ક્યાંક ઠીક દેખાતું હોય, પણ પાયામાં આ વાત હોય તો વાંધો નથી. અને નહીતર પૂરેપૂરો વાંધો 100% પૂર્ણતાનું લક્ષણ અંદર ધ્યેય બંધાઈ જવું જોઈએ. હવે એ તો એક પ્રશ્ન બીજો થઈ શકે એવો છે કે પૂર્ણતાનું લક્ષ બંધારણ છે એનું સ્વરૂપ શું, અથવા એનું લક્ષણ શું? કેમ નક્કી કરવું કે પૂર્ણતાનું લક્ષ પોતે બાંધ્યું છે કે નથી બાંધ્યું? પોતાને વિશે નક્કી કરવું, કોઈનું નક્કી નથી કરવું, પોતાનું નક્કી કરવું છે કે મેં પૂર્ણતાનું લક્ષ બાંધ્યું છે કે નથી બાંધ્યું, એ મને નક્કી થાય કે ન થાય કે હા નક્કી. એ પણ સત્પુરુષોએ ઘણી વાતો કરી છે એ વિષયમાં. એનો મુખ્ય ફેક્ટર કોઈ છે અથવા કોઈ લક્ષણ વાળી વાત છે તો એ છે કે ત્યાર પછી એના પરિણામની ચાલમાં એક નવી જાગૃતિ આવે છે. એ જાગૃતિ એવા પ્રકારની આવે છે કે મારા ધ્યેય પ્રત્યે હું જાઉં છું કે મારા ધ્યેયથી વિરુદ્ધ જાઉં છું, એની પાસે ટોર્ચ હોય છે. અજ્ઞાન અંધકારમાં ઉભો હોવા છતાં એક બેટરી એને મળી, ભલે એ બેટરીનો પ્રકાશ બહુ થોડો છે, પણ એને એક પગલું આગળ ભરવું છે ત્યાં એને ખબર પડે છે કે અહીંયા ખાડો છે કે જમીન બરાબર છે. ભલે લાંબો લાંબો એને પ્રકાશ નથી મળતો, પણ એની પર્યાય પર્યાય એને પ્રકાશ મળે છે. આગળની પર એક બરાબર છે, બરાબર નથી, બરાબર છે, બરાબર નથી. પરિણામ એ આવે છે કે એ નિર્ણય કરવામાં મળતો નથી. એને જે નિર્ણયના તબક્કે પહોંચવું છે એમાં એને ભૂલ નથી થતી. યથાર્થ નિર્ણય સુધી, સ્વરૂપના યથાર્થ નિર્ણય સુધી જાય છે. સત્પુરુષમાં પણ યથાર્થ નિર્ણયમાં આવે છે. દેવગુરુ શાસ્ત્રના કોઈ પણ પ્રસંગમાં એ યથાર્થ નિર્ણયમાં રહે છે. એને યથાર્થતા બધે જ રહે છે. શાસ્ત્રના અધ્યયનમાં પણ એને યથાર્થ અર્થ સૂજે છે, અયથાર્થ સૂજે. આ બધું એને એક બેટરી હાથમાં મળી ગઈ છે, એને લઈને એ યથાર્થતાની ભૂમિકામાં ઉભો છે. ભલે કૃપાળુ દેવને 24મે વર્ષે સુધી પ્રસન્ન થયું છે, પણ એમની સુવિચારણા 1500 વર્ષથી જાગી છે. એમનું બહુ પુણ્ય કેળા પુંજથી જે કાર્ય છે એ સાબિતી આપે છે. જોકે બીજા તો એમના ઘણા કથનો સાબિતી આપે છે, પણ આ કાવ્ય તો એવું છે કે જે બરાબર એમની યથાર્થ વિચારધારાને, પરિપક્વ વિચારધારાને, સુવિચારધારાની સાબિતી આપે છે. ત્યાંથી માંડીને એ આગળ વિચાર છે, પણ એ યથાર્થતામાં જ રહ્યા છે, ક્યાંય અયથાર્થતા. પછી એમાંથી એ યથાર્થતામાંથી સ્વરૂપ નિર્ણય થાય છે, ઓળખાણ થાય છે, સ્વભાવ પ્રતિભાસે છે, અને એ સ્વભાવનો મહિમા આવતા પુરુષાર્થપૂર્વક એ સ્વાનુભવ દશામાં પહોંચી શકે છે. પણ મૂળમાં આ વાત પાયાની છે, નહીતર વિપર્યાસ સહિતના જે પ્રયત્નો છે એ પ્રયત્નો કદી સફળ થતા નથી. સુવિચારણામાં આવે તો આત્મજ્ઞાનમાં આવ્યા વિના પૂર્ણતાના ધ્યેયમાં આવે તો એને સંગીત દર્શન રૂપ શરૂઆત પણ થયા વિના વિચારણા લંબા હોય એના પેજ પર બધાને વિચારો એના ઉપર ધ્યાન આપે. એ તો છે પોતાને તૈયારીમાં આ છે. પહેલી શરૂઆત અહીંથી પૂર્ણતાના લક્ષ્ય, પૂર્ણતાના ધ્યેયથી થાય છે. એ પહેલાં કોઈ શરૂઆત નથી. જેટલું કરે છે એ જીવ શરૂઆત વગર કરે છે, જો આ ધ્યેય બંધારણ નથી તો અત્યાર સુધી જેટલું કર્યું ને હજી કરી રહ્યો છે એમાં શરૂઆત એ વિશે શરૂઆત નામ મળતું નથી, કલ્પના છે આમ કરવાનું થશે અથવા આમ કરવું તો થશે અથવા આમ કરવું તો આ મારું બરાબર છે આ મારું બરાબર છે ભલે એને ગમે તેમ લાગે પણ આ એક વિવાદાની જે વિવાદ છે બહુ સ્પષ્ટ વિષય છે. અનેક કાર્યો ધર્મ પ્રવૃત્તિમાં હોય છે આવી એમાં અહીંથી વાત ખીલે બાંધી છે કે અહીંયા આવ્યો છો તો અમે તને શરૂઆતમાં ગણીએ છીએ, અહીંયાનું આવ્યો હોય તો જે કાંઈ કરતો હોય અમે શરૂઆતે ગણતા નથી. અથવા કામ એકાત્માર્થ અથવા માત્ર મોક્ષ વિલાસ બીજો નહીં મન રોગ ઘણા ઘણા સંકેત તો ઘણા એવા છે. બીજા શબ્દોમાં છે પણ ગુરુદેવે ચોખ્ખું કર્યું ચોખ્ખો બીજે બધે વાત વિખલાય વિખલાયને નીકળી છે એકદમ એક મગની બે ફાળ હોય એવી ચોખ્ખી વાત કરી છે. આ એક આપણું પરમ સૌભાગ્ય છે, બહુ ચોખ્ખી વાત કરી છે. જે વિષય હાથમાં લીધો છે એ વિષયમાં ગુરુદેવે બહુ ચોખ્ખી વાત કરી છે. જેમ જેમ સમજાશે એમ મહિમા આવશે, જેમ જેમ ગુરુદેવને વાત સમજાશે તેમ તેમ મહિમા આવશે. એ મહિમા આવવાનું કારણ સમજણ પોતે જ્ઞાન છે ને એ મહિમાનું ઉત્પાદક છે. આ નિયમ છે. હા, એ તો સામાન્ય વિચારથી પણ છૂટી જાય કે ભાઈ જે જે દેવ ગુરુ છે એમાં તો રીતસર દોષિત છે, રાગી છે, રાગી દેવ, રાગી ગુરુ અને રાગવર્તક શાસ્ત્ર સિદ્ધાંત એ રસ્તે તો જાવું નથી લાગતો. જો શૃંગારથી ધર્મ થતો હોય તો જગતમાં વધુમાં વધુ શૃંગારી હોય અને વધુમાં વધુ ધર્મ થાત નથી તો પ્રશ્ન જ રહેતો નથી. રાગનો રાગને તો કોઈ પ્રશ્ન જ રહેતો એ તો બહુ જ પ્રથમ કક્ષાની અંદર તે જીવ ત્યાંથી તો જીવ છૂટે છે. અરે એવા પરિણામથી તો જીવ જૈન કુળમાં આવે છે, અન્ય મતમાં નથી જન્મતો અને જૈન મતમાં જન્મે છે. એનું થોડુંક કારણ એ છે કે એણે વિતરાગી દેવગુરુ શાસ્ત્રને માન્ય રાખ્યા છે અને રાગી એ નથી માન્ય, રાગીને માન્ય નથી રાખ્યા. શુભ પરિણામમાં એને આ ફેરતો કર્યો છે. અન્યમતવાળા શુભ પરિણામ તો કરે છે, એના દેવગુરુ શાસ્ત્રમાં શુભ પરિણામ નથી કરતા એવું નથી, પણ આ પરિણામના ને એ પરિણામમાં ક્વોલિટી ફેર છે. એવો ક્વોલિટીમાં તો એ જૈન કુળમાં આવ્યો અથવા કોઈ જૈન કુળમાં ન આવ્યો હોય તો આ તો એને પહેલું જ છૂટી જાય. કેમ કે અન્ય મતમાં તો સીધી વાત છે કે સીધો વેપાર જ છે કે આપણા દેવને માનીને એની પાસેથી અપેક્ષા રાખવાની છે કે આપણા સંસારની અંદર સર્વ પ્રકારે અનુકૂળતા રહો અને કોઈ પણ પ્રકારે પ્રતિકૂળતા ન રહો. એ માગણી તો બધા જ કરે છે, એ તો કંઈ પૂછવા જવું પડે એવું નથી. અહીંયા વિતરાગ દેવની વાત આવી કે આ તો દેવ જ વિતરાગ છે, એને રાગ જ નથી લેવા દેવાનો પ્રશ્ન ને કોઈ પણ એની ક્રિયા હોવાનો પ્રશ્ન જ નથી. તો પછી એને માનવાને ભજવાનું કારણ શું છે? ભોલાપણે તો માનવાને ભજવાનું કારણ કોઈ એનો સ્વાર્થ છે. અહીંયા શું છે કે અહીંયા તો એના જેવા થવું છે એની વાત છે. ખરેખર તો જે આ પ્રતિમાજીની સ્થાપના છે, હરિયંતની અને સિદ્ધ ભગવાનની જે સ્થાપના છે, એ સ્થાપના એ ધ્યેયની સ્થાપના છે. એક ન્યાય એ પોતાના જીવનના ધ્યેયની સ્થાપના છે કે મારે આવા થવું છે. વંદે તદગુણ લબ્ધયે સમનભદ્ર આચાર્ય કહે મુખ માર્ગ સનેતારમ હેતારમ કર્મ કુકૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. આ એટલા માટે સ્થાપના છે જે નિર્દોષતા અને પૂર્ણતા એમણે પ્રાપ્ત કરી એ જે મારું છે ને એની પ્રાપ્તિ અર્થે વંદન કરું છું, સ્થાપના કરું છું, સ્તુતિ કરું છું, એનો નિષેધ એ પોતાના ધ્યેયનો નિષેધ છે, એનો નકાર એ પોતાના ધ્યેયનો નકાર છે. આ ખોટી વાત છે, એ પાયાની ભૂલ છે, આ પૂર્ણતાના લક્ષ્મીની ભૂલ છે. એ તો સહેજે છું, એ તો થોડા વિચારથી વિવેક તો આવી જાય છે. એમ કે અમારા સગા સંબંધીઓમાંથી કોઈ આ બાજુ મળે છે તો તરત જ એને લાઈટ થાય છે. આ વખતે દેખાય નાની વિશેષ આવતા જતા ત્યાં એના ઘરમાં માતાજીનું કૂટ એટલું મોટું, ગણપતિનું માતાજી અઠવાડિયામાં બે ચાર વાર ને ઇફતારા કરવા ને નાળિયેરો ઉતારવા ને ઉતરવા ને મંગળવાર સિદ્ધિ વિનાયકમાં જવાનું. એક વાર એવું થયું, દર મંગળવારે સિદ્ધિ વિનાયક ના દર્શન કરવા જાય, એક વાર ન ગયો ને ગાડી ભટકાઈ ગઈ. એને એમ પૂછ્યું, ચાલો આ સિદ્ધિ વિનાયકમાં નથી ગયો, પેલો પેલું થયું છે, કાંઈક આ તો નથી થયું, કાંઈ નહીં, આપણે બીજો મંગળવાર ટ્રાય કરો ને. થોડીક હિંમત હતી, બીજા મંગળવારે કાંઈ ન થયું તો હા ઓછી વાત વેમ પડે છે. જૂની ટેવ છે ને, વેમાઈ ગયેલું માનસ છે, મન વેમ વેમ વાળું થઈ ગયું છે, એટલે એ વિચાર આવ્યો હતો. બીજા મંગળવારે કાંઈ ન થયું, મૂક્યા તો મૂક્યા સિદ્ધિ વિનાયકને આથી કાયમ માટે. એને શું થાય છે કે પહેલા જ ધડાકે એ વાત આવે છે, આ હું આ તો હું લેવા માટે કાંઈક કરું છું, આ હું કરું છું એ ધર્મ માટે નથી કરતો, મારા સંસાર માટે કરું છું. અને એની અંદર ભય ઘણો છે, નહીં કરું તો આમ થશે, સરખું નહીં થાય તો આમ થશે, અનેક પ્રકારના પરિણામ જે આવે છે એને બહુ એ તો સ્થૂળ પરિણામો તરત સમજાવા લાગે છે. એમ લાગે છે આ ખોટું છે. એટલે કુદેવાદીની માન્યતા તો સહેજે સહેજે સામાન્ય વિચારથી છૂટી જાય છે, એ કોઈ બહુ મોટી વાત નથી. પણ જૈન કુળમાં આવ્યા હોય, દેવગુરુ શાસ્ત્ર બરાબર હોય તો પણ વિચારવા જેવી છે. એટલા માટે જરા વિસ્તાર શક્તિ વેડફાઈ ગયા, કેમ કે એની કોઈ સફળતા નથી. એમ હવે પછીના સમય ને શક્તિ ન વેડફાય એ જગ્યાએ સ્વાધ્યાય કરવા પાછળ તો જુદું તો આ છે. યથાર્થ પદાર્થનો યથાર્થ માર્ગ મળે તો જેનું મૂલ્ય ન થઈ શકે એવું સાદી અનંત કાળનું કલ્યાણ થઈ જાય. અને નહીં તો તું જીવ ઘડીક માથું આ બાજુ મારે, ઘડીક માથું આ બાજુ મારે, એ સિવાય બીજું કાંઈ થવાના. એ બહુ મોટી વાત છે આ સૂત્રની અંદર, પાયાની વાત છે. તે વિસ્મરણ કરવા જેવી નથી કે ગમ કરવા જેવી. આ ક્ષેત્રમાં આવે છે શું કરવા, કેમ બીજે નથી જતો અને અહીંયા કરવા આવે છે? બરાબર છે, જગતમાં ધર્મના નામે તો અનેક ક્ષેત્રો ચાલે છે, અનેકવિધ પ્રવૃત્તિઓ પણ ચાલે છે. બરાબર છે, હવે તો અહીંયા જ શું કરવા આવ્યો છું? કયા ધ્યેયથી આવ્યો છું? કયા લક્ષ્ય આવ્યો છું? લક્ષ્ય કયો કે ધ્યેય ગયો? કઈ તો ધ્યેયનું લક્ષ્ય રહે છે. યથાર્થ લક્ષ્ય પર તે પ્રયોજનની અપેક્ષાએ છે, પર્યાયાત્મા એના પ્રયોજનની અપેક્ષાએ છે, એ બંનેમાં યથાર્થતા રહે છે. લક્ષ્ય યથાર્થ હોય તો યથાર્થ લક્ષ્યની અંદર આ બે વાત સાથે એની સિદ્ધિ થાય થાય ને. કેટલો હેરાન થાય દશા ટિકિટ લેવા જાય ને ગાડી ઉપડી જાય તો, અથવા ગાડી એ વિસલ મારીને એક ના બદલે બીજી ગાડીમાં ચડી જાય તો, ટિકિટ પાછી લીધી અમદાવાદની અને અમરેલીની ગાડીમાં ચડી જાય તો, તમે ડાબી વાત કાલે એ વિશે થોડી સ્પષ્ટતા થઈ હતી, આજે આજે રિપીટેશન નતું હતા ને ત્યારે કેમ જોયા, એમાં એવું છે અધૂરી પર્યાય ધ્યેય છે એ કોઈ બાંધે તો પણ એને એ અધૂરી પર્યાય એ મળતી નથી, પૂર્ણ પર્યાય મળવાનો તો પ્રશ્ન નથી. આપણે એનું વિજ્ઞાન છે, સમ્યક દર્શન કે મુનિપણું એ અધૂરી પર્યાય છે, સાધક દર્શન એનું કોઈ ધ્યેય બાંધે તો પણ એને એ ધ્યેય પણ સમજવાનું બનતું નથી અને પૂર્ણતા અને શરૂઆત પણ થતી નથી, એટલે એ પણ બરાબર નથી. અહીંયા જે વાત છે એમાં પૂર્ણતામાં અધૂરાપણાનો નિષેધ આવી જાય છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એમાં અધૂરી દશાને નું લક્ષ્ય ન રાખવું એ વાત એમાં આવી જાય છે. સમ્યક દર્શનના ધ્યેય સમ્યક દર્શન કદી ન મળે એમ છે, અને કદી દિવસ ધ્યેય અધૂરું હોય નહીં, ધ્યેય કોઈ દિવસ અધૂરું બાંધવાનું ભલે અત્યારે મળે છે કે નથી મળતું એ પ્રશ્ન ગૌણ છે, જ્યારે મળે ત્યારે, પણ મારું ધ્યેય તો આ એક જ છે આમ હોવું જોઈએ, તો એની જે પરિણામની ચાલ છે એ ધ્યેયને અનુલક્ષીને જ ગોઠવાય, નહીતર એ પરિણામની ચાલ ધ્યેયને અનુલક્ષીને ગોઠવાય નહીં. આવતો હોય તો પણ પહેલું ધ્યેય તો આમ જ માનવું જોઈએ, બીજો એમાં કોઈ ઉપાય નથી. બરોબર, તો પૂર્ણ સ્વરૂપ છે એ તો હજી ઓળખવાનું બાકી છે, અને એ તો એની ભાવનામાં આવ્યા પછી એ ભાવનાને ઠેસ લાગે એવા કેટલાક પોતાના પરિણામ પૂર્વકર્મને લઈને થઈ આવે ત્યારે અંદરમાં લડાઈ થાય. મારું ધ્યેય આ છે, મારે આ કાંઠે જવું છે અને હું મંદિરીય બાજુ કેમ ખેંચાઉં, મારે કાંઠે જવું છે, તરવું છે એટલે મારે કાંઠે જવું છે, હવે મારે મધ દરિયા બાજુ તો જવું નથી, દરિયાની મધ્યમાં જવું નથી, કાંઠા બાજુ જવું છે, અને કોઈ ભોજું આવે તોફાન આવે એ બધું થવાનું છે કાંઠે જતા પહેલા, ત્યારે એ કઈ બાજુ જશે, ભોજું વિપરીત દિશાનો પવન, વિપરીત દિશાનો પ્રવાહ પાણીનો, કે તોફાન થાય દરિયાનું, ત્યારે એ તોફાનમાં ભળે કે કાંઠે જવાની મહેનત કરે, તો તોફાનમાં ભળે તો ડૂબા વગેરે કાંઠે જવાની મહેનત કરે, અહીંયા તો તરે જ તરે, ઓલા દરિયામાં તરે કે ન તરે એવો સવાલ નથી, અહીંયા તો તરે જ તરે. એટલે હા, એટલો પ્રશ્ન થઈ શકે કે એમ કેમ, આ માટે સમ્યક દર્શનના લક્ષ્ય સમ્યક દર્શન ન થાય, કે એને સમ્યક દર્શન એ તો અધૂરી અવસ્થા છે અને બાકીનો જે ભાગ રહ્યો એ તો દૂષિત અવસ્થાનો છે, તો શું થાય, એક દર્શન તો થયું બાકીનો ચારિત્રનો દોષ ભલે રહ્યો, દર્શન કે સમ્યક દર્શન ત્યારે થાય છે કે એનું માત્ર પણ રાગાદી કર્મ કરાવવું અનુભવવું એ જ્યાં સુધી પરિણામમાં રહે ત્યાં સુધી નથી. તો અધૂરી અવસ્થાના ધ્યેયમાં તો એ અનુભવ ના આવી જાય છે પહેલેથી જ, એને સમ્યક દર્શન એટલે એ વાત છે, બહુ સ્પષ્ટ વાત છે. પ્રશ્ન થવો જોઈએ કે શું કરવાનો થાય, મારે સમ્યક દર્શન જોઈએ છે, સમ્યક દર્શન નો મારો ધ્યેય છે, સમ્યક દર્શન નો મારો પ્રયત્ન છે, શું કરવા અમને સમ્યક દર્શન ન થાય, આ પ્રશ્ન થવો જોઈએ. એનું કારણ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત આ જે છે ને સિદ્ધાંતિ અનુભવમાંથી ઉભો થયેલો છે. કુદરતી જે જીવને શરૂઆત થઈ છે એને સીધું જ આવેલું છે, પછી આગળ ચાલેલો છે, પછી એના ચારે પડખા જયારે ખુલ્લા થયા ત્યારે એમ થયું બરાબર છે આ થઈ શરૂઆત આ રીતે કુદરતી બરાબર છે, આમ જ હોય બીજી રીતે કરે તો જે આગળ વધી જ ના શકે એવી વાત છે. એટલે એની અંદર જે વાસ્તવિકતા છે એ સમજાય છે અનુભવથી, અને પછી એને જો તપાસવામાં આવે તો બીજું ધ્યેય છે અધૂરી દશાનું ધ્યેય, એમાં અધૂરી શુદ્ધતા અને અધૂરી અશુદ્ધતા એ અશુદ્ધતાનું અનુમોદન જો ધ્યેયની અંદર સમાવેશ પામેલું હોય તો એને સમ્યક દર્શન થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ ભલે સમ્યક દર્શન કુટ્યા જ કરે નહીં, ક્યાંય પત્તો લાગવાનો નથી, એ બહુ વૈજ્ઞાનિક વિષય છે. પૂર્ણ શુદ્ધ એક કસાય કલંકનો એક કણ ન જોઈએ તે ન જોઈએ, નિષ્ઠાનો કણ કોઈ જીભ ઉપર ઈચ્છે નહીં, એક કણ નાનામાં નાનો કણ હોય તો વિચાર આવે ને તો વોમિટ થાય, આ તો મલિન છે, કસાય છે, એ તો વિષ્ઠા છે, મળ છે, જીવના પરિણામમાં મેલ છે, મળ છે, અને પર્યાય તો એનું મુખ છે, એની જીવવા છે, સ્વાદ લેવાની સ્થિતિમાં જે કઈ અંગ જોઈએ એ પર્યાય અંગ છે, જેમાં અહીંયા જીભ અંગ છે સ્વાદ લેવાની સ્થિતિ, એમ જીવને સ્વાદ લેવો તો પર્યાય મારફત છે, એના ઉપર એને મલિનતા થોડીક ભલે રહી, આ વાત સંમત કોઈ કરી શકે નહીં, કોઈ કરે ખરો સંમત, કોઈ સંમત ન કરે, કેમ એક કણ પણ ન જોઈએ એનું કારણ આ છે, કોઈ ઈચ્છે જ નહીં, ઈચ્છે તો એ વાતને સમજ્યો નથી, વાત નક્કી થઈ જાય છે, એની મળની ખબર નથી, એને શુદ્ધતાની ખબર નથી, મળની ખબર પડે અને જીભ ઉપર રાખવાની વાત હોય પર્યાય તો જીભ છે, એની સ્વાદ ક્યાંથી લેવાનો છે, સીધી વાત સમજી શકાય એવી છે. એક જ વાત છે, પછી ક્યાંય ભૂલે નહીં, ક્યાંય ભૂલે નહીં, ભલે સમય દર્શન થવાનો સમય જાય, શ્રીમદજીને 9 વર્ષ લાગ્યા, 15 અને 9 24, ક્યાંય ભૂલે નહીં. એટલું તો નહીં, કોઈ જ્ઞાની એને મળે, કોઈ સત્પુરુષ એને મળે, એને યથાર્થ મોક્ષ છે, આ જીવ પામશે, યથાર્થ છે, આની લાઈન બરાબર છે, એને એને એના ઉપર પ્રસન્નતા આવે એ એની કૃપા દ્રષ્ટિ છે. સત્પુરુષને યોગ્ય જીવ ઉપર, પાત્ર જીવ ઉપર યોગ્યતા જોઈને જે પ્રસન્નતા આવે એ જ એની કૃપા દ્રષ્ટિ છે, બીજું કાંઈ કૃપા દ્રષ્ટિ એટલે બીજી કોઈ વાત છે નહીં, આ સીધી વાત છે, એને ખ્યાલ આવી જાય, પામ્યો નથી પામે એવું છે એમ ખ્યાલ આવી જાય, બસ એ પામી જવાનું. પછી એમ કે આ તો કૃષ્ણ કૃપા દ્રષ્ટિ હશે ને એટલે પામી ગયો, પણ એ બધો મેળ છે એની યોગ્યતાને અને સત્પુરુષની પ્રસન્નતાને, ભાવની પ્રસન્નતાને આ જાતનો મેળ હોય છે. કે પ્રથમ પ્રયોજન પર્યાયલક્ષી હોય છે, દ્રવ્યની ખબર નથી દ્રવ્ય કેવું છે ને કેવું નથી, એ તો એના સંશોધનનો વિષય માને, પણ પહેલા એને શું કરવા કાર્યક્ષેત્ર બદલ્યું એટલે તો ભાઈને કીધું ને તેમ અહીંયા શું કરવા આવ્યા, બીજે ન બિયારે આયા સુકરવા આવ્યા, કે એક વાત સમજાણે કે કલ્યાણ કરવું હોય તો આયા થશે, પછી દ્રવ્ય ઓળખીને કલ્યાણ થશે, ઓળખાણ થઈને એનો આશ્રય કરીને કલ્યાણ થશે, એ તો હજી બધું પાછળથી આવવાનું છે. અહીંયા સ્થિર થયા પછી, અહીંયા ધ્યાન લીધા પછી, રસ લીધા પછી, પણ પહેલી વાત એને આ નક્કી કરી છે કે અહીંયા જવું છે, બીજે નથી જવું, કેમ કે અહીંયા આપણે પૂર્ણ શુદ્ધ થવું હોય તો પહેલેથી સંપૂર્ણ શુદ્ધતાની શરૂઆતથી માંડીને સંપૂર્ણ શુદ્ધતાની આખી શ્રેણી જે કહેવાય એ શ્રેણી અહીંયા છે. પહેલી તો વાત એવું છે, મારે મારા અવગુણ ટાળવા છે, મારે ગુણ પ્રગટ કરવા છે, મારા દોષ ટાળવા છે, મારા દુઃખ મારે ટાળવા છે, મારે સુખ થવું છે, મારે નિર્દોષ થવું છે. આ વાત પર્યાયાર્થિક ઉભી થાય છે. પછી એને એમ કહે છે કે તારું પ્રયોજન ભલે પર્યાયાર્થિક વિષય હોય તો પણ પર્યાયમાં ગુણ અશુદ્ધતા તારો પર્યાયના લક્ષ્ય થતો નથી, દ્રવ્યના લક્ષ્ય ચાલતી દશામાં ફેરફાર નથી કરવો એને કોઈ વાત નથી. જેટલા પ્રશ્નો ઉઠે એટલા ઉઠાવી ના ચર્ચા ચર્ચવા કે શા માટે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાત એવું શા માટે બીજી રીતે કેમ નહીં. પછી પોતે જે રીતે બીજી રીતે વિચાર્યું હોય એને બરાબર છણીને તર્ક વિતર્ક ગમે તે પ્રકારે નક્કી કરવું. અને જે અનુભવી પુરુષ હોય પુરુષ હોય કહ્યું છે એ વાત જો એને સત્ય ભાષે તો એને અંગીકાર કરવી, ન સત્ય ભાષે તો ત્યાં સુધી એને મારી કાંઈક ભૂલ થાય છે એમ સમજીને આ વિષયને એમ નેમ જતો કરવો, બરાબર છંછેડી નથી. પૂર્ણ શુદ્ધિનો શુદ્ધિનો એટલું નહીં, પૂર્ણ શુદ્ધિનો જે ત્રિકાળીને ઓળખવાનો પણ પ્રયત્ન કરે કેમ કે આત્મ સ્વરૂપને ઓળખવા માટે સ્વભાવને ઓળખવા માટે દર્શન હોવો ગણિત અને વર્તમાન જ્ઞાનના પર્યાયમાં તે ભૂમિકાને યોગ્ય કેટલીક નિર્મળતા જોવી જરૂરી છે. ઓળખવું તો જ્ઞાનમાં બનશે, જ્ઞાનને અંદર ઓળખવું એટલે પ્રતિભાસ, કેવો સ્વભાવ છે એવો પ્રતિભાસ આવે એનું નામ ઓળખવું છે. તો જ્ઞાન દર્પણ દર્શન મોથી મળી છે, કથાએ રસ એની સાથે છે, દર્શન સાથે છે. જ્ઞાન દર્પણ સંગની પંચેન્દ્રિય જીવનો કાર્યક્ષમતા વાળો હોવા છતાં આ મળ મલિનતા ખસાવીના પ્રતિબિંબ નહીં આવે, સ્વભાવનો પ્રતિભાસ નહીં આવે. તો એ થવા અર્થે સેનાથી એ થાય કે જો જીવ પૂર્ણ શુદ્ધિની ભાવનામાં આવે, પૂર્ણ શુદ્ધિ પૂર્વક શુદ્ધિની ભાવનામાં આવે, પૂર્ણ શુદ્ધિના ધ્યેય પૂર્વક શુદ્ધિની ભાવનામાં આવે તો એક બીજો વિચાર કરીએ. ઠીક છે, પ્રશ્ન ઉઠે તો ઘણી વાતો આમાંથી નીકળે એવું છે. માણસને એક માણસને ખબર પડે કે આપણે એક કામ કરાવવું છે આની પાસે, કે ભાઈ આની પાસેથી આપણે આટલા રૂપિયા કઢાવવા છે, કેટલા રૂપિયા માગે નહીં નીકળે એટલા, બરોબર શું કરશે? ફાળો લેવા જાય છે, કંઈક કરવા જાય, શું કે ભાઈ તમે તો કરોડપતિ છો, તમારી તો બહુ મોટી કીર્તિ છે, તમે મોટા દાનવીર છો, એટલે જે તો માખણ પટ્ટી લગાડાય એટલે તો લગાડે. પછી એમ કે અમે તો તમારા 1 લાખનો અંદાજ એ આશા બાંધીને આવ્યા છે, બહુ મોટી આશા એ તમારી પાસે આવ્યા છે. શું ક્યાંથી શરૂઆત કરે? 1 લાખ મનમાં ખબર છે કે લાખ કહેશો તો ક્યાંય લાખ દેવાનો નથી, 10,000 દે તો સારું છે, પણ સર્વ ક્યાંથી કરે? મોત ને બાજે તો તાવ આવે. તમારે શુદ્ધિના અંશની શરૂઆત કરવી છે, એ પૂર્ણ શુદ્ધતાનાથી વગર અંશની શરૂઆત નહીં થાય એમ કહેવા માંગે છે. એ વગર નહીં થાય. ક્યાં બાજવું છે તમારે શરૂઆત કરવી હોય કે પૂર્ણતા એ બાજો, શરૂઆત નો અંશ ઉઘડશે નહીતર શરૂઆત નો અંશ. આ સીધી વાત છે. તમારે થોડુંક દેવું હોય, જાજુ મેળવવાનો તમારો પ્રયત્ન હોય તો તમે નિષ્ફળ ના જાઓ, પણ થોડા માટેનો પ્રયત્ન હોય તો નિષ્ફળ જાઓ તો વાત ખરા છે. એટલે દયા માણસો દીર્ઘ દ્રષ્ટિ વાળા પહેલેથી બીજી રીતે શરૂઆત કરે છે, જેટલું જોઈ શરૂઆત નથી કરતા. લાખ માગે તો કે લે હવાલા, એવો છે. પણ આપણે તો પ્રશ્ન એ ચાલતો હતો કે સ્વભાવની ઓળખાણ કરવી છે, સ્વભાવનો આશ્રય માટે, એના માટે જે જ્ઞાનમાં નિર્મળતાની તૈયારી જોઈએ, એ ભાવના વિના આવતી નથી. ભાવનાથી દર્શન બહુ મંદ થાય છે, કષાય રસ ગળે છે, પણ એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એટલે પૂર્ણ શુદ્ધિનો ધ્યેયપૂર્વક ઉત્પન્ન થતી દશા. એટલે તો એ વિશે એ રીતે લેવાય છે કે જેમ જાગૃતિ રૂપી ટોર્ચ આવે છે આ ધ્યેય બાંધ્યા પછી, એમ આ ધ્યેય બાંધાયા પછી એક ભાવનાની સરવાણી સ્વરૂપ પ્રાપ્તિની સ્વાનુભવની ભાવનાની સરવાણી થાય છે. પૂર્ણ શુદ્ધિનું ધ્યેય થાય ત્યારે એની જે ભાવના છે એ અંતરમાંથી ઉત્પન્ન થઈ રહી છે. અધૂરી શુદ્ધિનું અને અધૂરી શુદ્ધિનું એટલે કે કેટલીક અશુદ્ધિનું જેને ધ્યેય છે એની ભાવના ચોખ્ખી નથી. એ તો એને રાગની ભાવના થઈ ગઈ, અંદરમાં રાગની ભાવના રહી ગઈ, આ તો એકલી કેવળ વિતરાગતાની ભાવના છે. પૂર્ણ વિતરાગતાની ભાવના છે એની ભાવના અંતરની ભાવના છે, ચોખ્ખી ભાવના છે, અને એ ભાવનાને લઈને દર્શનનું મન થાય છે. એ ભાવનામાં આવ્યા પછી જ્યારે એને એમ ખબર પડે છે કે સત્પુરુષ તો એમ કહે છે, વિતરાગ તો એમ કહે છે કે તું દેહાદી સ્વરૂપ નથી, તું રાગાદી સ્વરૂપ નથી, તું જ્ઞાન સ્વરૂપી જ્ઞાન સ્વભાવી આત્મા છે, ત્યારે પહેલો એ તપાસે છે. આ બધી વાત તપાસથી જ આગળ વધે છે, તર્ક વિતર્કથી નહીં. બરાબર છે. અને મારો અનુભવ હું દેહરૂપે છું એવો જ થઈ રહ્યો છે, અને જે જે રાગ થાય છે તે તે રાગરૂપે હું થાઉં છું એવો જ મને અનુભવ થઈ રહ્યો છે. માટે સંતોષ કહે છે એ વાત નથી છે કે એવો જ મને અનુભવ થઈ રહ્યો છે. ત્યારે એમ કહે છે કે એ અનુભવ તને થઈ રહ્યો છે તો ચાર ગતિ છે, તું જ્ઞાન સ્વરૂપે છો એમ તને કેમ લાગતું? જ્ઞાન સ્વરૂપે છો એના સંશોધનમાં, જ્ઞાન સ્વભાવના સંશોધનમાં એ ભાવનામાંથી જિજ્ઞાસામાં આવ્યો, ભાવનામાં ઉભો રહીને જિજ્ઞાસામાં આવ્યો. શું થાય છે? જીવોને જિજ્ઞાસા થાય છે, મુક્ષુઓને જિજ્ઞાસા થાય છે, પણ બધી ઉપર ઉપર થાય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના મારીને થાય તો ખૂબ બીજી વાત હોય. તો એ જિજ્ઞાસાનું સ્વરૂપ લીધું છે ગુરુદેવ શ્રી, તો પરમાત્મા એ વિશે લીધો કે એ જિજ્ઞાસા એને એવી ઉત્પન્ન થાય કે જ્યાં સુધી એ જિજ્ઞાસાની પરિતૃપ્તિનું સ્ટેજ આવે અને સ્વભાવ પ્રતિભાસે ત્યારે એને એ જિજ્ઞાસા તૃપ્ત થાય. બસ આવો કેવો છો એની જિજ્ઞાસામાં આવો છો, પ્રતિભાસ થાય. એ પ્રતિભાસ ન આવે ત્યાં સુધી એ જિજ્ઞાસામાં એની દશા કેવી થાય? કે માથામાં કીડા પીડા હોય એવી થાય. એના લક્ષણ લીધા છે, બધી વાતો કરી દીધા છે. એને ઊંઘ આવે નહીં, એને ક્યાંય ચેન પડે નહીં, એને ક્યાંય ખાવું ભાવે નહીં, એ બધે મોજ મજા કરતો દેખાય નહીં. કેમ કે એને ક્યાંય હક પડતું નથી. એને જ્યાં સુધી હું મારી જિજ્ઞાસા તૃપ્ત ન થાય ત્યાં મને ક્યાંય ચેન, આ આ પરિસ્થિતિ એના દર્શનોને સાવગાળી નાખે છે. એટલી બધી હદે એના દર્શનોને ગાળે છે અને એની ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થાય છે કે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવનો સીધો પ્રતિભાસ વિકલ્પ હોવા છતાં વિકલ્પની આડ દૂર થઈને વિકલ્પ ગૌણ થઈને જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવ જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ સીધો પ્રતિભાસે છે અને એની નિર્ણય થઈ જાય છે. ત્યારે એને સ્વભાવ પહેલો વહેલો જોયો જોયો એટલે વિશ્વાસ આવ્યો કે અનંત ગુણની ખાણ હું છું. એને જગતના પદાર્થોમાં સુખનો વિશ્વાસ તૂટ્યો. અનંત સુખની ખાણનો મહિમા આવ્યો અને એનો પુરુષાર્થ ઉપડ્યો. મહિમા ઉપડ્યો એ હવે પાયમા વગર રહેશે. આ જન્મ દારિદ્ર્ય ખજાનો ફાળી લીધો. આ જન્મ દરિદ્રી હતો એને ખજાનો ફાળ્યો. હવે ખોટીને એનો ભોગવટો કર્યા વિના એ રહેશે. એ પરિસ્થિતિ વાળી એ બધી આખી લાઈન જે હાથ સંધાય છે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. એ મૂળીમાં જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી ફાંફા મારવાની વાત છે. અંધારામાં બાચકા કૂદકા મારવાની વાત છે. કાંઈ હાથમાં આવે એવું આ ચોખ્ખે ચોખ્ખી વાત છે. બહુ અનુભવપૂર્ણ વાત છે. એકદમ પ્રશ્ન નથી. સ્વભાવ ઓળખાણ થવી આશ્રય થવો મહિમા થવો કાંઈ નહીં થાય. સૂક્ષ્મમાં આવશે. રાગની પ્રધાનતામાં ધારણા થશે. વિસ્મરણ થતાં વાર લાગશે કે ક્યાંક નિર્ણયની ભૂલ થતાં નિશ્ચયની ભૂલ થતાં કાંઈક બીજે રસ્તે જતાં પણ વાર લાગશે. બધી વાત જિજ્ઞાસાની લીધી છે. ચારે બાજુ સિંહ વાઘ ફરતા હોય ઉતારા ખૂની ખૂની લોકો પાછા પડ્યા હોય હથિયાર લઈને હથિયારધારી પાછા પડ્યા હોય એને ક્યાંય આવે નહીં. એ સ્થિતિ મારી નિયમથી આવે છે. કોઈ કલ્પના નહીં કે અતિશયોક્તિની વાત નથી. વાસ્તવિક એ જ પરિસ્થિતિ છે. જગતમાં પણ મોટી નુકસાનની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બેચેની ઊભી થાય છે કે નથી થતી. લાખો કરોડો ને આવ્યું હોય કરોડપતિ હોય દિવાળું કાઢવાની પરિસ્થિતિ ઊભી થાય શું થાય એને હું ઘરામ થઈ જ જવાની છે. મારું આખી દુનિયા મારી ડૂબી ગઈ એને લાગે લાગે છે. એના કરતા વધારે કિંમતી ચીજ જયારે ભાસે છે ત્યારે એની ઊંઘ્યા વિના કેમ કે તો એક ભાવનો મર્યાદિત વાત છે. ઓલી તો આનંદ ભાવની વાત છે.
એક
વાત છે બહુ ચોખ્ખું કહીએ તો ખરાબ લગાડવા જેવું જ્યાં સુધી જીવે આ જીવ બાંધ્યું નથી ત્યાં સુધી એના એને જે વગરનો જીવ નથી. એને સંસારનું જે અનાદિન છે એ ઊભું રાખ્યું છે સાજું રાખ્યું છે. એનો એને સંસાર જ ફળવાનો છે. એને મોક્ષ ફળવાનો પ્રશ્ન તો નથી. ધ્યેય બદલ્યું નથી તો ધ્યેય છે પાછું એમ કેવું છે. એને સંસારનું જ ધ્યેય છે જાણે અજાણે. પછી પુણ્યનું હોય પુણ્યનો મોહ હોય પુણ્યના ફળનો મેહો હોય વેપાર ધંધાનો હોય કુટુંબ પરિવારનો હોય જે તે હોય ગમે તે હોય તે બધો સંસાર જ છે. આ સિવાયનો બધો સંસાર મોક્ષ સિવાયનો બધો સંસાર છે. આ ચોખ્ખી વાત છે. જોખમી વાત છે. દુઃખમાં ઊભો છે પણ ફેરવી નાખે તો વાંધો નથી. ન પણ ફેરવે તો મોટું જોખમ છે. અનંત સંસાર ઉભો સંસાર ઉભો થાય એટલે અનંત સંસાર ઉભો એમ વાત
એમાં હોય એમાં આવે.
એને એ રુચિતો સ્વભાવ, ખરેખર રુચિતો સ્વભાવના પ્રતિભાસ પછી ઉભી થાય છે. અનન્ય રુચિ એને પણ એ પહેલા ભાવનામાં આવે છે, જિજ્ઞાસામાં આવે છે, જાગૃતિમાં આવે છે. વિશેષ ભાવના થાય ત્યારે એને લગ્ન લાગે છે, તલાવે છે, ચટપટી ઉપડે છે, આ બધું થાય છે. પછી પ્રતિભાસ આવે છે, પછી નિર્ણય, યથાર્થ પદાર્થનો યથાર્થ સ્વરૂપે નિર્ણય થયો પછી થાય છે. ત્યાંથી શરૂઆત થાય, આગળ વધે તો કેવા પરિણામ હોય, જેથી આગળ વધે તો કેવા હોય, જેથી આગળ વધે તો શ્રીમદજીના વચનામૃતનું અવતરણ કર્યું છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં શ્રીમદજીના વચનોનો આભાર ઘણો આવતો, લગભગ એમ કહેવું જોઈએ કે સામાન્ય રીતે એમની લેવલના જે વક્તા ગણાતા હોય સમાજની અંદર, શ્રીમદજીનો આધાર જે ગુરુદેવ લેતા હતા વિશેષ, અને એમાં પણ સિદ્ધાંતો સમજાવવાનું વિશેષ પ્રકારે, જેમ વેપારની અંદર તેજીને મંદી બે જ લાઈન હોય છે, દુઃખ જાજી વાતને રૂખ કાઢવાની નથી હોતી, રૂખ છે ને કાઢે, બે માંથી એક લાઈન પકડવાની, બજારમાં તેજી થશે કે મંદી થશે, પછી તેજીનો વેપાર ગોઠવે કે મંદીનો વેપાર ગોઠવે, પણ બે માંથી એક લાઈનનો નિર્ણય કરવાનો હોય છે. એમ અહીંયા એમ કે છે કે આત્મજીતની અંદર અંતર્મુખતા અને બહિર્મુખતા એમ બે જ દિશા છે, એમાંથી એક અંતર્મુખતાને જ નક્કી કરવાની છે, બહિર્મુખ કોઈ લાંબી ચોડી વાત નથી. વિષય છે આરાધનાનો, જેને આરાધના કહીએ, જેને સાધના કહીએ, એમાં બીજી લાંબી ચોડી કોઈ વાત નથી. સમજાવવા માટે સમજણની ભૂમિકામાં અનેક વાતો છે, સમજાઈ ગયા પછી આરાધનામાં અનેક વાતો નથી. આરાધનામાં તો એક જ દિશા છે, અંતર્મુક્ત તે અને બહિર્મુખ છોડી દઈએ, તે બે માંથી એક પકડી લેવાની વાત છે. ત્રીજી તો દિશા નથી પરિણામને, જીવના પરિણામને બે જ દિશા છે, એક બહિર્મુખપણું ને એક અંતર્મુખપણું. એમાં અંતર્મુખપણું એક જ દિશા નિશ્ચિત કરેલી છે આત્મશ્રેય માટે, બીજી દિશા ત્યાગ માટે, છોડવા માટે નક્કી કરેલી છે. આ સિદ્ધાંત શ્રીમદજીના શબ્દોમાં આત્મસિદ્ધિના આધાર પહેલી વાત એ લીધી છે કે આખા સિદ્ધાંતનો, એટલે તમામ સિદ્ધાંતનો, સમસ્ત સિદ્ધાંતનો, આખા એટલે સમસ્ત સમસ્ત સિદ્ધાંતનો સારમાં સાર માખણનો માખણ તો બહિર્મુખતા છોડીને અંતર્મુખ થવું એ છે. સારમાં સાર એટલા માટે અહીંયા આરાધનાનો વિષય છે. સમજાવવા માટે અનેક સારભૂત સિદ્ધાંતો છે, પણ એ બધાનો સરવાળો આરાધનામાં આવે છે, અને આરાધનાનો આ એક સારભૂત સિદ્ધાંત છે કે જીવે બહિર્મુખપણું છોડવું પરિણામમાં અને અંતર્મુખ થવું, આ સારમાં સાર છે. આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડીને અંતર્મુખ તે છે. શ્રીમદે કહ્યું છે ને, પ્રવચનમાંથી ટુકડો ઉપાડેલો છે, પ્રવચનની ભાષા ચાલે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. મલાળભાઈ અવલોકનનો વિષય થોડો બતાવ્યો ત્યારે ભાઈ આપ જ બોલ્યા કાંઈ માનતા બહુ રૂપ. સંબંધીના સિદ્ધાંતો અને સારી રીતે ગુરુદેવ ઉત્તરણ કરે છે અને બરાબર સમજવા માટે બુદ્ધિગમ્ય રીતે સમજવા માટે અહીંયા ચર્ચા બહુ સારી ચાલે છે. અંતર્મુખ લોકતા વિલય છે, આખા સંસારનો વિલય કરવા માટે એક અંતર્મુખ થાય એટલે આખા સંસારને મોસરા કરી દીધો. અંતર્મુખ થવું એક જ વાત છે, બીજી કોઈ વાત છે નહીં. એના એમ થવા માટે કેટલી તૈયારી કરવી પડે એ આખું સમજણમાં લઈ લેવું ને સમજી લેવું, એના સિદ્ધાંતો પણ સમજી લેવા. બરોબર, પણ આ એક સરવાળો છે કે બહિર્મુખ છોડવું, અંતર્મુખ ધારણ કરવું, સરવાળે આ વાત છે. અને એ વાત કહેવા માટે એ વિશે થોડું વિચાર પણ લેવી છે.